એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે, આમ કહીએ તો, આંતરરાષ્ટ્રીય સાહિત્ય જગતમાં ખળભળાટ મચાવ્યો હતો.
હા, અને ખૂબ પ્રશંસા પણ પામી. આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણ કોરિયન લેખિકા હાન કાંગની નવલકથા ધ વેજીટેરિયન વિશે.
બરાબર. મૂળ કોરિયનમાં એનું શીર્ષક છેસિક જુઇયા છે, જેનો આપણે ગુજરાતીમાં અર્થ શાકાહારી એમ કરી શકીએ.
અને આ લેખિકા હાન કાંગ, એમનું લેખન એમના અનુભવોમાંથી ઘડાયેલું છે. એમનો ઉછેર ગ્વાંગજુ શહેરમાં થયો હતો.
ગ્વાંગજુ એટલે પેલો 1980નો બળવો અને એનું દમન.
એ જ ભયાનક રાજકીય હિંસાનો સમય હતો એ. આ જે સામૂહિક આઘાત છે, જે દબાયેલો ઇતિહાસ છે, એની અસર એમના લખાણમાં દેખાય છે. એમની શૈલી કાવ્યાત્મક છે, પણ ગદ્ય એકદમ સ્પષ્ટ, તીક્ષ્ણ. એ આઘાત, હિંસા અને માનવીય અનુભવની જે નાજુક સીમાઓ હોય છે ને, એને બહુ નિર્ભયતાથી તપાસે છે.
એટલે એ સ્પષ્ટ કરવું પડે કે આ પુસ્તક ખાલી ખોરાકની પસંદગી બદલવા વિશે નથી, બરાબર?
ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે ગહન છે. 2007માં કોરિયામાં આવી, 3 ભાગમાં. પછી 2015માં ડેબોરા સ્મિથે અંગ્રેજી અનુવાદ કર્યો, અને 2016માં તો એને મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ પણ મળ્યું.
હા, એ મોટી વાત હતી.
એટલે આમાં મનોવૈજ્ઞાનિક ઊંડાણ છે, શારીરિક ભયાનકતા છે, જેને બોડી હોરર કહેવાય, એટલે શરીરના બદલાવનો ડર, અને એક રૂપકથા જેવું પણ છે.
રૂપકથા એટલે કે વાર્તા કંઈક કહેતી હોય અને એનો ગર્ભિત અર્થ કંઈક બીજો જ નીકળતો હોય.
બરાબર. તો આજે આપણે આ જટિલ વાર્તા, એના પાત્રો, એમના મનોભાવ અને એમાં છુપાયેલા જે ગહન વિષયો છે, જે સંદેશા છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું.
ચાલો ત્યારે શરૂઆત કરીએ. વાર્તા ક્યાંથી શરૂ થાય છે?
તો કથાના કેન્દ્રમાં છે યોંગયે, સિયોલમાં રહેતી એક, આમ જુઓ તો, સાવ સામાન્ય ગૃહિણી.
સામાન્ય, એના પતિના શબ્દોમાં જ કહીએ તો સંપૂર્ણપણે સામાન્ય.
પેલું પહેલું વાક્ય જ કેવું છે. હા, મારી પત્ની શાકાહારી બની તે પહેલાં મેં હંમેશા તેને દરેક રીતે સંપૂર્ણપણે સામાન્ય માની હતી. પતિ માટે આ સામાન્યતા જ મુખ્ય હતી, એને એમાં જ શાંતિ હતી.
પણ પછી કંઈક બને છે, એક સ્વપ્ન જે આખી સામાન્યતાને તોડી નાખે છે.
બરાબર. યોંગયેને એક રાતે ભયાનક સપનું આવે છે. લોહીથી લથબથ, પશુઓની કતલ, માંસના ઢગલા, ક્રૂરતા, એ દ્રશ્યો એના પર ઊંડી અસર કરી જાય છે. અને આ સ્વપ્ન પછી જાણે કોઈ આંતરિક આદેશ મળ્યો હોય એમ એ અચાનક જ નક્કી કરે છે, મારે શાકાહારી બનવું છે. અને ખાલી માંસ ખાવાનું નથી છોડતી.
ના
ના, ઘરમાંથી માંસ, ઈંડા, દૂધ, બધું જ પ્રાણીમાંથી બનેલી કોઈ પણ વસ્તુ એ ફેંકી દે છે, જાણે પોતાના શરીરમાંથી અને આસપાસથી હિંસાનો દરેક અંશ ભૂંસી નાખવા માંગતી હોય.
ઓ, આ તો મોટો નિર્ણય કહેવાય, અને અહીંથી જ સંઘર્ષ શરૂ થતો હશે, નહીં?
ચોક્કસ. કારણ કે આ નિર્ણય એનો વ્યક્તિગત રહેતો નથી, એના પરિવાર માટે, પતિ માટે, સમાજ માટે આ સ્વીકારવું અઘરું છે.
કેમ? મતલબ આ તો એની પસંદગી છે.
પણ એ લોકો એને પસંદગી તરીકે નથી જોતા. એમને લાગે છે કે આ પાગલપન છે, સમાજના નિયમો તોડવાની વાત છે. અને ખાસ કરીને પિતૃસત્તાક વ્યવસ્થામાં પત્ની આવો વિચિત્ર નિર્ણય જાતે લે, એ પતિ અને પરિવાર માટે એક પડકાર જેવું બની જાય છે.
એટલે વ્યક્તિની પોતાની મરજી સામે સમાજનું દબાણ.
બરાબર. અહીંથી જ મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. અને આખી નવલકથા 3 ભાગમાં વહેંચાયેલી છે. જાણે 3 જુદા જુદા કેમેરાથી એક જ ઘટનાને જોતા હોઈએ. પહેલો ભાગ છે ધ વેજીટેરિયન, જે યોંગયેના પતિ મિસ્ટર ચ્યોંગના દૃષ્ટિકોણથી કહેવાયો છે.
મિસ્ટર ચ્યોંગ, જેણે કહ્યું કે પત્ની સામાન્ય હતી, એનું પાત્ર કેવું છે?
એ એકદમ, યુ નો, ટિપિકલ માણસ છે. પરંપરાગત વિચારોવાળો, થોડો સ્વાર્થી કહી શકાય. પત્નીને એક જરૂરિયાત, એક વસ્તુની જેમ જુએ છે. એણે લગ્ન જ એટલે કરેલા કે યોંગયે બહુ શાંત, સામાન્ય અને બિનમહત્વકાંક્ષી હતી. એને બસ એક ગોઠવાયેલું જીવન જોઈતું હતું.
એટલે યોંગયેનો આ બદલાવ એના માટે મોટી અસુવિધા બની ગયો.
એનું ચૂપ થઈ જવું, ઉદાસ રહેવું.
પેલું ફ્રીજ સામે ઊભા રહેવાનું વર્ણન છે ને?
હા હા, મધરાતે કલાકો સુધી ફ્રીજ સામે તાકી રહેવું. જ્યારે એ પતિને કહે છે, મને એક સ્વપ્ન આવ્યું હતું, તો પતિ માટે બકવાસ છે. એને ગુસ્સો આવે છે, શરમ આવે છે, ચિંતા ઓછી, ચીડ વધારે.
અને પછી પેલો ફેમિલી ડિનરનો પ્રસંગ આવે છે,
ત્યાં વાત વણસે છે.
બરાબર. પરિવાર ભેગો થયો હોય છે. યોંગેના પિતા, જે પણ એવા જ દમનકારી સ્વભાવના છે, તે બધાના દબાણમાં આવીને દીકરીના મોડામાં બળજબરીથી માંસનો ટુકડો નાખવાનો પ્રયત્ન કરે છે.
ઓહ.
યોંગે ના પાડે છે. એકદમ શાંતિથી પિતા ગુસ્સે થઈ જાય છે અને જોરથી તમાચો મારે છે.
બાપરે.
અને ત્યારે યોંગે ખૂબ જ શાંતિથી ટેબલ પરથી ફળ કાપવાની છરી લે છે અને પોતાના કાંડા પર ઊંડો ઘા કરે છે અને કહે છે કે માંસ ખાવા કરતાં મરવાનું પસંદ કરશે. આ ખરેખર હચમચાવી દેનારું દ્રશ્ય છે. પોતાના શરીર પર પોતાના હકનો આ કેવો ભયાવહ દાવો.
એકદમ. આ ઘટના પછી બધું તૂટી જાય છે. લગ્ન તૂટી જાય છે. એને હોસ્પિટલમાં દાખલ કરાય છે. અને પેલો પતિ, એ તો એને ત્યાં જ છોડી દે છે, કારણ કે હવે એ સામાન્ય નથી રહી.
એટલે પહેલો ભાગ સમાજની એકરૂપતાની માંગ અને વ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેનો સંઘર્ષને બહુ ક્રૂર રીતે બતાવે છે.
હા, અને એ પણ કે સામાન્ય દેખાતા પરિવારોમાં પણ કેવું દમન છુપાયેલું હોઈ શકે છે.
પણ વાર્તા અહીં પૂરી નથી થતી. બીજો ભાગ આવે છે, મોંગોલિયન માર્ક. એમાં શું છે?
હવે વાર્તા થોડા વર્ષ આગળ વધે છે અને વાર્તાકાર બદલાઈ જાય છે. હવે વાર્તા કહે છે યોંગ હેનો બનેવી, જે એક વિડીયો આર્ટિસ્ટ છે.
અચ્છા, એટલે આનો દૃષ્ટિકોણ તો સાવ અલગ છે પેલા પતિ કરતા.
બિલકુલ. જ્યાં પતિને ખાલી અસુવિધા અને શરમ દેખાયેલી, ત્યાં કલાકાર બનેવીને યોંગહેના આ બળવામાં, એની આ સ્થિતિમાં કંઈક અલગ જ દેખાય છે. એને એમાં કલાત્મક પ્રેરણા દેખાય છે, એક પ્રકારનું અતિક્રમણકારી સૌંદર્ય.
અતિક્રમણકારી સૌંદર્ય એટલે
એવું સૌંદર્ય જે સ્થાપિત નિયમોને, સામાજિક સીમાઓને તોડતું હોય, જે કદાચ આઘાતજનક પણ લાગે. એ ખાસ કરીને યોંગહેના નિતંબ પર જે નાનપણથી વાદળી લીલું મોંગોલિયન બર્થમાર્ક છે, એના પ્રત્યે ઓબ્સેસ થઈ જાય છે.
એક નિશાની.
હા, જાણે એની કોઈ અનોખી ઓળખ હોય અથવા એની પ્રાકૃતિક સ્થિતિનું પ્રતીક હોય. પણ બનેવી એને પોતાની કલા અને વાસના માટે એક વસ્તુ તરીકે જોવા લાગે છે.
અને યોંગહે પોતે એકે વિષયા ભાગમાં
છૂટાછેડા પછી એ એકલી રહે છે, વધારે શાંત, વધારે પોતાનામાં ખોવાયેલી, જાણે દુનિયા સાથેનો સંપર્ક કાપી રહી હોય.
અને પેલો બનેવી,
એનું વળગણ વધતું જાય છે.
એ શું કરે છે?
એ યોંગહે પાસે એક આર્ટ પ્રોજેક્ટનો પ્રસ્તાવ લઈને જાય છે કે એના નગ્ન શરીર પર ફૂલો અને વેલાઓનું ચિત્રકામ કરવું અને એને ફિલ્મ કરવું.
શું? અને યોંગહે માની જાય છે?
યોંગહે જાણે કોઈ લાગણી જ નથી અનુભવતી. એ બસ આમ નિષ્ક્રિય રીતે હા પાડી દે છે, જાણે એને કોઈ ફરક જ ન પડતો હોય.
અને પછી આ પ્રોજેક્ટ ક્યાં જાય છે?
એ વધારે ને વધારે વિચિત્ર અને, સાચું કહું તો, ખલેલ પહોંચાડનારો બનતો જાય છે. બનેવી પોતાના શરીર પર પણ રંગો લગાવે છે અને પછી કેમેરા સામે બંને રંગાયેલા શરીરો જાતીય સંબંધ બાંધે છે.
ઓ માય ગોડ.
બનેવીના મગજમાં તો એવું છે કે આ બે માણસો નથી પણ બે ફૂલો જેવા અમાનવીય જીવો મળી રહ્યા છે. એના માટે આ કલા છે. એ યોંગહેને કહે છે પણ ખરો, આ તારું શરીર છે, તું જે ચાહે તે કરી શકે છે.
પણ હકીકતમાં તો એ પોતે જ એના શરીરનો ઉપયોગ કરી રહ્યો છે. આ તો શોષણ થયું.
બરાબર. કલાના નામે શોષણ. અને આ છુપું નથી રહેતું.
કોણ જોઈ જાય છે?
યોંગહેની મોટી બહેન ઇનહેરે, જે બનેવીની પત્ની છે, એ અચાનક આવી જાય છે અને આ બધું જોઈ લે છે.
પછી તો ધમાલ થઈ જશે.
ભયંકર પરિણામ આવે છે. બનેવીનું કરિયર, એનું અંગત જીવન બધું ખતમ. અને યોંગહે, એની માનસિક હાલત વધુ બગડે છે. એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવી પડે છે.
એટલે બીજો ભાગ કલા, વાસના અને શોષણની પેલી પાતળી ભેદરેખા પર સવાલ ઊભા કરે છે. ક્યારે પ્રેરણા શોષણ બની જાય ખબર જ ન પડે.
બરાબર. હવે ત્રીજો અને છેલ્લો ભાગ, ફ્લેમિંગ ટ્રીઝ. અહીં વાર્તાકાર કોણ છે?
અહીં વાર્તા કહે છે યોંગહેની મોટી બહેન ઇનહે. આ પાત્ર બહુ મહત્વનું છે.
હા, એનું પાત્ર ખૂબ જટિલ છે. એ બહુ જવાબદાર છે, ફરજ નિભાવનારી, હંમેશા બધાની તકલીફો પોતાના માથે લેનારી, પરિવારનો આધારસ્તંભ જેવી. એને બહેન માટે સહાનુભૂતિ છે પણ એ લાચાર છે. એ સમજી નથી શકતી કે શું કરવું. અને આ ભાગ ખાલી યોંગહે વિશે નથી, ઇન્હેની પોતાની અંદરની યાત્રા પણ છે. બહેનની હાલત જોઈને એને પોતાના જીવનની ખાલીપો દેખાય છે. જે સમાધાનો એણે કર્યા છે, જે બલિદાન આપ્યા છે, એ બધું એને યાદ આવે છે.
અને યોંગહેની સ્થિતિ કેવી છે આ ભાગમાં? કંઈ સુધારું છે?
ના, જરાય નહીં. હાલત વધુ ખરાબ છે. એ પહાડી વિસ્તારમાં આવેલા એક દૂરના મેન્ટલ એસાયલમમાં છે. એણે ખાવાનું લગભગ બંધ જ કરી દીધું છે.
કેમ?
કારણ કે એ દૃઢપણે માને છે કે એ હવે માણસ નથી રહી, એ એક વૃક્ષ બની રહી છે. એને ખોરાકની જરૂર નથી. એ કહે છે કે મારે તો બસ સૂર્યપ્રકાશ અને પાણી જોઈએ. એનું શરીર એકદમ સુકાઈ ગયું છે, હાડપિંજર જેવું.
અને એના વર્તનમાં પણ આ દેખાય છે, વૃક્ષ બનવાની વાત.
હા, એ કલાકો સુધી તડકામાં સ્થિર ઊભી રહે છે. ક્યારેક હાથ પર ઊભા રહેવાની કોશિશ કરે છે, હેન્ડસ્ટેન્ડ. જાણે એના હાથ મૂળ બનીને જમીનમાં જતા હોય અને પગ ડાળીઓની જેમ આકાશ તરફ.
અકલ્પનીય લાગે છે આ તો.
એ જાણે માનવ હોવાના બંધનમાંથી છૂટવા માંગે છે, પ્રકૃતિ સાથે એક થવા. ઇન હે આ બધું જુએ છે. એ શું કરે છે?
એ નિયમિત મળવા આવે છે, પણ એ લાચાર છે. ડોક્ટરો યોંગહેને બચાવવા માટે બળજબરીથી નાક વાટે નળી નાખીને ખોરાક આપવાનો પ્રયત્ન કરે છે, ફોર્સ ફીડિંગ.
ફરીથી બળજબરી, પેલા પિતાની જેમ જ.
બરાબર. ઇન હિયેને એ જ યાદ આવે છે, શરીર પર નિયંત્રણ, હિંસા. ભલે ઇરાદો સારો હોય, ત્યાં એક નર્સ તો ઇન્હિયેની હાલત જોઈને એવું કહે છે કે કેમ, શું મરી જવું એટલી ખરાબ વાત છે?
શું? આ તો બહુ મોટો સવાલ છે.
હા, અને ઇન્હિયે વિચારવા લાગે છે, શું એની બહેન ક્યારેય ખરેખર જીવી જ હતી, કે પછી સમાજના નિયમો નીચે દબાઈને જાણે મરેલી જ હોય એમ જીવતી હતી?
એ ધીમે ધીમે યોંગહ્યોના વર્તનને પાગલપન નહીં, પણ એક પ્રકારની ભયાવહ પ્રામાણિકતા તરીકે જોવા લાગે છે. હિંસા અને ઢોંગથી ભરેલા સમાજમાં ટકી રહેવાની એની સંપૂર્ણ અક્ષમતાની પ્રામાણિક અભિવ્યક્તિ.
અને નવલકથાનો અંત શું થાય છે? છેલ્લે કોઈ ઉકેલ આવે છે?
ના, અંત એકદમ અસ્પષ્ટ છે. ઇન્હે એમ્બ્યુલન્સમાં બેસીને બહેનને બીજા મોટા હોસ્પિટલ લઈ જઈ રહી છે. એ બારી બહાર ઘેરા ગીચ વૃક્ષોને જુએ છે અને અચાનક એને લાગે છે કે વાસ્તવિકતા પર એની પોતાની પકડ પણ ઢીલી થઈ રહી છે.
શું મતલબ?
કદાચ એને પણ લાગે છે કે એની બહેન જે રસ્તે ગઈ એ સાવ અતાર્કિક નથી. અંત આપણને કોઈ જવાબ નથી આપતો, બસ સવાલો છોડી જાય છે, સહાનુભૂતિની સીમાઓ વિશે, પારિવારિક આઘાત વિશે, અને પ્રેમ ક્યાં સુધી ટકી શકે જ્યારે કોઈ વ્યક્તિ સમાજની બધી સીમાઓ ઓળંગી જાય.
વાહ, આ ત્રણે ભાગ મળીને ખરેખર એક અસ્વસ્થ કરનારી પણ વિચારવા મજબૂર કરતી વાર્તા બનાવે છે. આમાંથી જે મુખ્ય વિષયો ઉભરી આવે છે એના પર થોડી વાત કરીએ.
ચોક્કસ. સૌથી પહેલો અને મહત્વનો વિષય તો છે શારીરિક સ્વાયત્તતા, પોતાના શરીર પર પોતાનો અધિકાર અને પિતૃસત્તા સામેનો બળવો.
હા, યોંગહેનું શરીર શરૂઆતથી અંત સુધી એક યુદ્ધનું મેદાન બની રહે છે. કોણ નક્કી કરશે એના શરીરનું? એ પોતે, પતિ, પિતા, સમાજ, બનેવી?
એનો શાકાહારી બનવાનો નિર્ણય એ એના શરીર પર પોતાના હકનો પહેલો દાવો હતો જે કોઈ સ્વીકારતું નથી.
બીજો વિષય છે હિંસા અને આઘાત, અને એમાંથી છૂટવાની, નિર્દોષતા મેળવવાની તડપ.
બરાબર. નવલકથા કહે છે કે હિંસા ખાલી મારપીટ નથી, માનસિક, સામાજિક, આખી સિસ્ટમની હિંસા. પશુઓની કત્તલથી લઈને ઘરમાં થતી બળજબરી, સમાજનું દબાણ, ફોર્સ ફીડિંગ, બધું હિંસા જ છે.
અને યોંગહેનું વૃક્ષ બનવું એ જાણે આ બધી હિંસાથી ભાગીને શુદ્ધ, નિર્દોષ થવાનો પ્રયત્ન છે. અહીં પેલી શારીરિક ભયાનકતા, બોડી હોરર પણ કેન્દ્રમાં છે, કારણ કે એનું શરીર જ એના સંઘર્ષનું અને બદલાવનું માધ્યમ છે.
પછી પેલો મુદ્દો સ્વસ્થતા અને પાગલપન, સેનિટી અને મેડનેસ. શું યોંગહે ખરેખર પાગલ છે?
એને આપણે નોર્મલ કહીએ છીએ એ સમાજ પોતે કેટલો નોર્મલ છે? લેખિકા કોઈ સરળ જવાબ નથી આપતા.
અને ચોથો વિષય પેલો કલા, વાસના અને શોષણનો, ખાસ કરીને બીજા ભાગમાં.
હા,
શું કલાકારને કોઈના દુઃખનો ઉપયોગ પોતાની કલા માટે કરવાનો હક છે? કલાના નામે શોષણ કેટલું યોગ્ય? આ બહુ મોટા નૈતિક પ્રશ્નો છે.
અને છેલ્લે સમજણ અને સહાનુભૂતિની મર્યાદા. કોઈ યોંગહેને પૂરેપૂરું સમજી જ નથી શકતું.
ના, દરેક જણ એના પર પોતાના વિચારો, ડર, ઈચ્છાઓ થોપે છે, પતિને સામાન્ય પત્ની જોઈએ, બને વિને કલાનો વિષય જોઈએ, બહેનને એને બચાવવી છે. પણ યોંગહે પોતે શું અનુભવે છે એ તો રહસ્ય જ રહે છે.
સાચી વાત છે. બીજાના મનને, ખાસ કરીને જ્યારે આટલું અલગ હોય ત્યારે, સમજવું લગભગ અશક્ય છે.
અને આ બધા વિષયો ખાલી થિયરી નથી, વાર્તાના બનાવો સાથે જોડાયેલા છે. પેલું બળજબરીથી ખવડાવવાનું દ્રશ્ય,
હા, એ ખાલી ખોરાક વિશે નથી, એ પિતૃસત્તાક નિયંત્રણ અને વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ એના શરીર પર કબજો જમાવવાની હિંસાનું પ્રતીક છે.
લેખિકાની શૈલી પણ આમાં મોટો ભાગ ભજવે છે ને, પેલી ત્રણ ભાગની રચના.
બરાબર. એનાથી આપણે યોંગહેથી એક અંતર પર રહીએ છીએ. આપણે સીધા એના મનમાં નથી જઈ શકતા, બીજાઓની અધવરી નજરથી જ એને જોઈએ છીએ. જાણે હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો અનુભવ કેવો હોય એ બતાવતી હોય.
અને પ્રતીકોનો ઉપયોગ, માંસ, વૃક્ષો, પેલું મોંગોલિયન માર્ક, સ્વપ્નો,
ખૂબ જ શક્તિશાળી પ્રતીકો છે. માંસ એટલે હિંસા, લાલસા, પરંપરા, વૃક્ષો એટલે શાંતિ, શુદ્ધતા, મુક્તિ, માર્ક એટલે એની અનોખી ઓળખ જેનું શોષણ થાય છે, અને સ્વપ્નો એટલે એના મનમાં દબાયેલો આઘાત.
ભાષા વિશે શું કહેશો? એકદમ સંયમિત, ઠંડી લાગે એવી ભાષા છે.
હા, લગભગ ક્લિનિકલ કહી શકાય. અને એની સામે વાર્તાની ઘટનાઓ એટલી ભયાનક અને વિચલિત કરનારી છે. આ વિરોધાભાસ જ એક અજીબ તણાવ ઊભો કરે છે. શરીર પર એની પીડા, એના બદલાવ પર સતત ફોકસ રહે છે.
એટલે વાચનનો અનુભવ સરળ તો નથી જ.
જરાય નહીં. અસ્વસ્થ કરી દે, ગૂંગળામણ થાય, પણ સાથે સાથે એટલી જ શક્તિશાળી અને યાદ રહી જાય એવી છે. આપણે એવા પાત્રોની નજરે વાર્તા જોઈએ છીએ જેઓ પોતે જ ગૂંચવાયેલા છે.
અને લાગણીઓ પણ જટિલ રહે. યોંગહે માટે ડર લાગે, દયા આવે, પણ ક્યારેક એની પેલી માનવતાથી ભાગી જવાની ઈચ્છામાં કંઈક સમજાય એવું પણ લાગે.
હા, એની પીડા એટલી તીવ્ર લાગે કે એનું વૃક્ષ બનવાનું સપનું પણ જાણે એનો એકમાત્ર રસ્તો હોય એવું લાગે.
આ નવલકથા જે છાપ છોડી જાય છે તે એની અસ્પષ્ટતામાં છે, નહીં એ જે સવાલો ઊભા કરે છે એમાં.
બરાબર. યોંગહે ખરેખર કોણ છે? પીડિતા, બળવાખોર, માનસિક બીમાર? નવલકથા કોઈ એક જવાબ નથી આપતી. કદાચ એ બધું જ છે.
અને એના દ્વારા એ આપણા સમાજ પર, સામાન્ય જીવન પર, એમાં છુપાયેલી હિંસા પર અને મનની નાજુકતા પર ગંભીર સવાલો ઊભા કરે છે.
અંતે આ કૃતિ આપણને સમાજના દબાણ સામે, વ્યક્તિના બળવાના ભયાવહ પરિણામો અને માનવીય અસ્તિત્વની, ખાસ કરીને સ્ત્રીના અવાજ અને સ્વાયત્તતાના સંઘર્ષની જટિલતા પર ઊંડો વિચાર કરવા મજબૂર કરે છે.
તે યાદ અપાવે છે કે જે આપણને માનવ બનાવે છે, આપણું શરીર, આપણી ચેતના, આપણી ઈચ્છાઓ, એ જ ક્યારેક આપણા સૌથી મોટા સંઘર્ષનું કારણ બની શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.